أعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. الحمد لله وكفى والسلام على عباده الذين اصطفى. رب اشرح لي صدري ويسر لي أمري واحلل عقدة من لساني يفقه قولي. اللهم صل على محمد وآل محمد وعجل فرجهم. محترم سامعین، السلام علیکم ورحمۃ اللہ وبرکاتہ. تمام حمد اے پروردگار عالم مٹے چھے جے پاک چھے بلند چھے. بار الہ تاری تسبیح ساتو آسمان انے زمین انے اینا درمیان جے کائے موجود چھے تے تاری تسبیح کرے چھے. કાયનાતના ઝર્રા ઝર્રાથી તસ્બીની આવાજ બલંદ છે. કાયનાતના ઝર્રે ઝર્રા તસ્બીમાં મસરૂફ છે. આવા મહાન પરવરદિગારે આલમનો આપણે શુક્ર અદા કરીએ છીએ. અને ખરેખર પરવરદિગારે આલમનો ઘણો ઘણો શુક્ર એના ફઝલ અને એનો અહેસાન છે કે એણે આપણને સૂરે હુજરાતની તફસીર કરવાની આ તક, આ મોકો, આ ચાન્સ આપ્યો છે. અને અલ્લાહની મદદ વડે આપણે સૂરે હુજરાતની આયત નંબર 9 સુધી પહોંચી ગયા છે. આવો આજે આપણે સૂરે હુજરાતની 9 નંબરની આયતમાં આગળ વધીએ. હુજતુલ ઇસ્લામ આકા મોહસિન કરાતી આ તફસીરમાં એક વાક્ય બયાન કરે છે. કાલે આપણે સાંભળ્યું હતું કે આ આયત જે છે ઈ આપણને સુલહનું પૈગામ આપે છે. આ તે આયત છે કે જેની તિલાવત કરનારા બંને હાથ એના કાપવામાં આવ્યા હતા. આ વાક્ય ક્યારે બન્યું? જંગે જમલમાં, જ્યારે મામલો ઘણો જ ગંભીર હાલતમાં હતો. અઝીઝો, મૌલા અલી અલી સલામે આયશાના માણસોને જંગની શરૂઆત કરવાની મનાઈ કરી. તેમણે ઇમામ અલી સલામની વાત ન માની. અલી અલી સલામે અલ્લાહને ફરિયાદ કરી કે લોકો નાફરમાની કરે છે અને સાંભળતા નથી. આપે કુરાન શરીફ હાથમાં લીધું અને સવાલ કર્યા કે કોણ આ આયતની મુઆવિયા અને તેના લશ્કરની સામે જઈને તિલાવત કરશે? આ જ સૂરાની આયત હતી અઝીઝો, કે મોમિનો જે છે એ બે પક્ષ લડાઈ કરે, જંગ કરે તો એમના દરમિયાન સુલહ કરાવ. આ વાત સાંભળીને મુસ્લિમ મુજાશી નામનો એક માણસ એ આવ્યો અને કહેવા લાગ્યો, યા ઇમામ, હું આ આયતની દુશ્મનના લશ્કરની સામે તિલાવત કરીશ. ઇમામ અલી સલામે ફરમાયું કે જો તું આ આયતની તિલાવત કરીશ તો તારો જમણો અને ડાબો હાથ કાપી નાખવામાં આવશે અને તને શહીદ કરી નાખશે. અઝીઝો, અગર આપણે એક મિનિટ અહીંયા થોભીએ, અટકીએ અને વિચાર કરીએ, અગર આપણા ઇમામ આપણને કહે કે આ આયતની તિલાવત કરવાથી બંને હાથ કાપવામાં આવશે, શહીદ કરવામાં આવશે, તો શું આપણે એ કાર્ય કરશું? આપણે વિચાર કરવું જોઈએ. પણ આ માણસ જે છે એની શુજાત જોઈએ કે તેણે જવાબ આપ્યો કે અલ્લાહની રાહમાં મારી શહાદત કાંઈ જ નથી. તે માણસે કુરાન શરીફ હાથમાં લીધું, આયશાના લશ્કરની સામે આવ્યો અને આ આયતની તિલાવત કરીને લોકોને અલ્લાહના દીન તરફ દાવત આપી, જેથી બે ગુના ઇન્સાનોનું ખૂન ન વહે અને જંગ જ ન થાય. આ આયતની તિલાવત સાંભળીને દુશ્મનોએ તેનો જમણો હાથ કાપી નાખ્યો. તરત જ તેણે કુરાને શરીફને પોતાના ડાબા હાથમાં લીધું તો તેના ડાબા હાથને પણ કાપી નાખ્યો. બંને હાથ કપાઈ ગયા પછી તેણે કુરાનને પોતાના દાંતોમાં દબાવ્યું. છેવટે આયશાના માણસોએ કુરાનની તિલાવત કરનાર આ માણસને શહીદ કરી નાખ્યો. ઇમામે અલી અલૈહિસ્સલામે તેની શહાદત પછી જ જંગ કરવાનો હુકમ આપ્યો, કેમ કે કાલ આપણે સાંભળી ચૂક્યા કે પહેલે જે છે એ સુલહની કોશિશ કરવી જોઈએ. આપણે તો સુલહની કોશિશ તો કરી ચૂક્યા અને પછી જંગનો હુકમ આપ્યો. શરૂઆતમાં કુરાનની આયતો અને દલીલોથી તબલીગ કરીને હુજ્જત તમામ કરવી જોઈએ અને પછી બહાદુરી સાથે છેલ્લા શ્વાસ સુધી પોતાનો મકસદ હાંસિલ કરવા માટે કોશિશ કરવી જોઈએ. અઝાને ગિરામી, આ આયતના આખરમાં આપણે સાંભળ્યું હતું કે બેશક અલ્લાહ સુબાનુ તાલા ન્યાય કરનારાઓને ચાહે છે. તો આમાં અદાલત જે છે એના વિશે બયાન કર્યું છે કે આ આયતમાં 3 વખત અદાલત વિશે વાત કરવામાં આવી છે. સૌથી પહેલું, આ દુનિયા હક અને અદાલતના આધારે બનાવવામાં આવી છે. બીજું, અંબિયા અલૈહિસ્સલામને પણ એટલા માટે મોકલવામાં આવ્યા છે કે લોકોમાં અદાલત અને ઇન્સાફથી અમલ કરે. અંબિયા અલૈહિસ્સલામ લોકો દરમિયાન અદલ અને ઇન્સાફ કાયમ કરે. ત્રીજું, અદાલત જિંદગી અને જુલ્મ જે છે એ મોત છે. ચોથું, એક કલાક ઇન્સાફથી કામ લેવું. 70 વર્ષની ઇબાદત કે જેમાં દિવસના રોજા રાખ્યા હોય અને રાતે જાગીને ઇબાદત કરી હોય તેના કરતાં અફસલ છે. પાંચમું, એક આદિલ અને ઇન્સાફ કરનાર રહેબરની દુઆ જરૂર કબૂલ થાય છે. છઠ્ઠું જોઈએ કે જે લોકોમાં અદાલત અને ઇન્સાફથી કામ થાય તો અલ્લાહ તાલાની ઇજાઝતથી આસમાન તેની બરકતો નાઝિલ કરશે, જમીન તેની અંદર રહેલા ખજાનાને બહાર લાવશે. સાતમું, ઇમામ કાઝિમ અલૈહિસ્સલામ ફરમાવે છે, જો લોકોમાં અદાલત અને ઇન્સાફ આવી જાય તો બધા જ ઇન્સાનોની જરૂરતો પૂરી થઈ જશે. બીજી હદીસમાં આપે ફરમાયું, અદાલત મધથી પણ વધારે મીઠી છે. આઠમું, ઇમામે કાઝિમ અલૈહિસ્સલામ આ આયતની તફસીરમાં કે અલ્લાહ તાલા મુર્દા જમીનને જીવતી કરે ફરમાવે છે કે અલ્લાહ તાલા એવા માણસોને મોકલશે કે જેઓ લોકોમાં ઇન્સાફ ફેલાવશે અને આ ઇન્સાફના કારણે જમીન જીવન થશે. નવમું, જનાબે ફાતિમા ઝહરા સલામુલ્લાહ ફરમાવે છે કે અદાલત દિલોને શાંતિ અને સુકૂન આપે છે. લોકો ગરીબીને સહન કરી શકે છે પરંતુ ભેદભાવ તથા અન્યાયને સહન કરી શકતા નથી, ગુસ્સે થાય છે. અઝીઝાને કિરામે, દસ્તગેબે શિરાઝીએ જે ઇંગ્લિશમાં સૂરે હુજરાતની તફસીર લખી છે તેમાં હઝરત અલી અલૈહિસ્સલામના જીવનમાંથી આ વાક્યો બયાન કર્યો છે. સઈદ ઇબ્ને કૈસ હમદાની કહે છે કે એક દિવસ અલી અલૈહિસ્સલામને એક દિવાલના છાયામાં મેં ઊભેલા જોયા. ત્યારે મેં પૂછ્યું કે આપ અહીં કેમ ઊભા છો? આપે ફરમાયું કે હું અહીં કોઈ બેબસની સહાયની મદદ કરવા માટે અથવા મઝલૂમની ફરિયાદમાં મદદ માટે પહોંચવા ઊભો છું. એ જ અરસામાં એક સ્ત્રી પસાર થઈ, બહુ જ ઉદાસ હતી અને તે જે છે પોતાનો માર્ગ પણ ટેન્શનમાં ભૂલી ગઈ લાગતી હતી. અચાનક તે સ્ત્રીની નજર જ્યારે મૌલાએ કાયનાત પર પડી, તેને આજીજી અને લાચારીપૂર્વક મૌલાને કહ્યું, મારા પતિ મારા પર જુલ્મ કર્યો છે અને તેણે મને કોઈ કારણ વગર સજા કરવાની કસમ ખાધી છે. આપ મારી સાથે આવીને મારા પતિને ભલામણ કરી દો કે તે મને નાહકની મારપીટ ન કરે. થોડી વાર પછી હઝરત અલી અલૈહિસ્સલામ જાય તેના ઘરે પહોંચ્યા. તેના બારણાને ખખડાયો અંદરથી એક જવાન બહાર આવ્યો. તેણે રંગીન પહેરણ પહેર્યું હતું. ઇમામ અલૈહિસ્સલામે જવાનને કહ્યું કે ખુદાથી ડર, તું તારી પત્નીને નાહક શા માટે પરેશાન કરે છે? તે જુવાન હકીકતમાં ઇમામ અલૈહિસ્સલામને ઓળખતો ન હતો. તેણે ઇમામ અલૈહિસ્સલામને કહ્યું કે અમો પતિ પત્નીને બાબતમાં દખલગીરી શા માટે કરો છો? હવે તો હું તેણીને સળગાવી દઈશ. હઝરત અલી અલૈહિસ્સલામનો એક નિયમ હતો, જ્યારે તેઓ બહાર જતા તલવાર અને બખ્તર સાથે રાખતા, જેથી બખ્તરની જરૂર હોય ત્યાં બખ્તર ઉપયોગી થાય અને તલવારની ઉપયોગ જરૂરી હોય ત્યાં તલવાર વાપરી શકાય. મૌલા અલી અલૈહિસ્સલામે પોતાની કમરમાંથી તલવાર બહાર ખેંચીને કહ્યું કે હું તને અમર બિલ મારૂફ અને નહીં અનિલ મુનકર કરી રહ્યો છું. તું તારી લાચાર પત્નીને મારી નાખવા માટે તૈયાર થયો છો? તોબા કર, ન તો તને હું કત્લ કરી નાખીશ. જ્યારે લોકો ઇમામનો અવાજ સાંભળ્યો ત્યારે દોડતા આવ્યા. ઇમામને અમીરુલ મોમિનીન કહીને સંબોધીને સલામ કરવા લાગ્યા. ત્યારે જુવાનને જાણતી કે અરે આ તો અલી અલૈહિસ્સલામ છે. તે જુવાને કહ્યું કે મોલા, હું મારી ભૂલની માફી ચાહું છું. જો આપ કહો તો હું જમીન પર સૂઈ જાઉં, મારી પત્ની મારા ઉપરથી ચાલી જાય. એ પછી ઇમામ અલૈહિસ્સલામે પતિ પત્ની વિશે એ લોકો વચ્ચે સમાધાન કરાવી દીધું. પાછળ ફરતી વખતે આપે ફરમાયું, અલ્લાહ તાલાનો શુક્ર છે જેણે મારા થકી પતિ પત્ની વચ્ચે સમાધાન કરાવી આપ્યું. તો આ પતિ પત્ની વચ્ચે સમાધાન કરાવીને પણ મોલા શુક્ર અદા કરી રહ્યા છે. તો અઝાને ગિરામી, જે પ્રમાણે આ આયત આપણને કહી રહી છે એ પ્રમાણે આપણે જોયું કે મોલા અલી અલૈહિસ્સલામ જે જુલ્મ કરી રહ્યો છે એને જે છે એને અમર બિલ મારૂફ નહીં અનિલ મુનકર કરે છે. અને જ્યારે આ આયત પ્રમાણે જુલ્મ કરનાર અલ્લાહના હુકમ તરફ પાછો ફરે તો પછી તે જે છે એ ખરેખર જ્યારે પોતાની ભૂલ સ્વીકારે છે, તોબા કરે છે, તો ઇમામ અલૈહિસ્સલામ એને માફ કરી આપે છે. આ આયતના હુકમ પ્રમાણે આપણે જોયું કે મૌલા અલીએ કેવી રીતે જે છે બંનેમાં ઇન્સાફથી સુલેહ કરાવી, ન્યાયથી વર્તાવ કર્યું. અને બેશક આપણે આ આયતમાં જાણીએ છીએ કે અલ્લાહ તો ન્યાય કરવાવાળાને દોષ રાખે છે. અઝાને ગિરામી અદાલત ઇસ્લામના એક મહત્ત્વના પાયામાંથી છે, એટલે સુધી કે અલ્લાહ તાલાની સિફતોમાં તૌહીદ પછી અદાલતને બયાન કરવામાં આવી છે. ઉપરાંત એક મુજ્તહિદ, ઇમામે જુમા, ઇમામે જમાત, વકીલ, કાઝી, જજ, શાહિદ એટલે કે ગવાહ આપનાર અને બૈતુલ માલની જવાબદારી સંભાળનારાઓમાં આદિલ હોવાની શરત જરૂરી છે. જો આપણે અદાલતને વિશાળ નજરથી જોઈએ તો આપણે સમજશું કે ઇસ્લામિક કાનૂન વ્યવસ્થામાં દરેક કામમાં અદાલતનો હુકમ આપણે આપવામાં આવ્યો છે અને વચલા રસ્તાથી દૂર થવાની મનાઈ કરવામાં આવી છે. દાખલા તરીકે પહેલું, ઇબાદતમાં અદાલત. માસૂમની રિવાયતોની કિતાબમાં એટલે કે ઇબાદતમાં પણ વચલો રસ્તો હોવો જોઈએ તેના વિશે રિવાયતો બયાન કરવામાં આવી છે. બીજું, કામ અને આરામમાં અદાલત. ત્રીજું, મોહબ્બત અને ગુસ્સો કરવામાં અદાલત. ચોથું, દોસ્ત અને દુશ્મન માટે અદાલત. પાંચમું, ઉત્પાદન પ્રોડક્શન અને ખર્ચમાં અદાલત. છઠ્ઠું, પ્રોત્સાહન અને ટીકા કરવામાં અદાલત. સાતમું, બૈતુલ માલની વેચણીમાં અને પોતાના વ્યક્તિગત માલની વસિયતમાં અદાલત. આઠમું, જો એકથી વધારે પત્નીઓ હોય તો તેમની સાથે અને ઓલાદ, દોસ્તો અને સાથીઓમાં અદાલત. નવમું, ન્યાય કરવામાં અદાલત, એટલે સુધી કે ન્યાયાધીશ જજ જ્યારે ન્યાય કરે ત્યારે બંને પક્ષના માણસો તરફ અદાલતથી સરખી નજરથી જુએ. દસમું, બદલો લેવામાં અદાલત. અગિયારમું, જંગમાં અદાલત. બારમું, જાનવરો સાથે અદાલત, એટલે સુધી કે રિવાયતમાં જોવા મળે છે કે અલી અલૈહિસ્સલામ એ માણસ જે મુસલમાનો પાસેથી ઝકાત લેવાનું કામ કરતો હતો તેને સૂચના આપી કે જો રસ્તામાં તારે એ જાનવરો કે જેને તે ઝકાત તરીકે લીધા છે તેની પર સવાર થવું પડે તો અદાલતથી કામ લેજે. દાખલા તરીકે ઝકાત તરીકે ચાર ઊંટ લીધા હોય અને બે કલાકનો રસ્તો હોય તો દરેક ઊંટ પર અડધો અડધો કલાક બેસજે. બીજી એક રિવાયતમાં માસૂમ અલૈહિસ્સલામ ફરમાવે છે કે જો કોઈ હાજી મક્કા જલ્દી પહોંચી જાય તે માટે પોતાની સવારીના જાનવરને ખૂબ જલ્દી ચલાવીને તેને થકવી દે યા એને થકાવી દે તો એવા માણસની ગવાહીને કબૂલ ન કરો, કારણ કે તેણે પોતાના જાનવર પર જુલ્મ કર્યો છે. ટૂંકમાં ઇસ્લામમાં દરેક વસ્તુમાં અદાલતનો હુકમ આપવામાં આવ્યો છે, એટલે સુધી કે જો મસ્જિદમાં કોઈ બાળક એક જગ્યાએ બેઠું હોય અને તેની જગ્યાએથી ઉઠાડવામાં આવે, જો તે જગ્યાએ નમાઝ પઢવામાં આવે તો નમાઝ કબૂલ થવામાં શક છે. આ તૌઝ્યુલ મસાઇલનો મસલો છે. આના પરથી આપણને ખ્યાલ આવે છે કે અગર એક બાળક છે, બિચારું બેઠું છે, આપણે નમાઝ માટે એને જગ્યા જે છે એની પરથી હટાવીએ છીએ તો પછી આપણે જે છે એ જોવું જોઈએ કે આ નમાઝ જે છે એ કબૂલ થવામાં શક આવી જાય છે. મૌલા અલી અલૈહિસ્સલામની ખિલાફતના સમય અમુક રાજકારણી માણસોએ અલી અલૈહિસ્સલામની પાસે આવીને કહ્યું કે ફકીરો અને ગુલામોનો હિસ્સો ઇજ્જતવાળા માણસોથી જુદો કરો અને સમાજમાં જેમની માન ઇજ્જત વધારે છે તેમને વધારે પૈસા આપો જેથી હુકુમતના પાયા મજબૂત થાય અને તેઓ કાનૂની વિરુદ્ધ કામ ન કરે અને મૌવિયાની સાથે ન મળી જાય. આ વાત સાંભળીને અલી અલૈહિસ્સલામે ફરમાયું કે શું તમે ચાહો છો કે હું લાંચ આપું? જેને પણ મારી સાથે રહેવું હોય રહે અને જેને પણ ચાલ્યું જવું હોય તે ચાલ્યા જાય. આપણા આવા જ રઉફ ઇમામ તેમની હુકુમતના શરૂઆતના દિવસોમાં ફરમાયું હતું કે મારી હુકુમત પહેલાં જે કાંઈ પણ ખોટા ખર્ચા કરવામાં આવ્યા હતા તેને હું વસૂલ કરીશ, બૈતુલમાંથી માલમાંથી પાછા લઈ લઈશ, ચાહે તમે એ પૈસા તમારી પત્નીને મહેરમાં આપ્યા હોય કે તેનાથી ગુલામ ખરીદવામાં આવ્યા હોય. બીજો એક દાખલો કુરાન બયાન કરે છે સૂરે બકરામાં કે હિજાઝ શહેરના અમુક માણસો પોતાને બીજા કરતાં વધારે સારા અને બહેતર સમજતા હતા, તેથી તેઓએ લોકોથી જુદા થઈને પોતાની રીતે હજના અમુક અમલ અંજામ આપ્યા હતા. કુરાને કરીમે તેમને હુકમ આપ્યો કે તમે પણ એ જ રીતે હજના અમાલ કરો જે રીતે બીજા લોકો કરે છે. એ જગ્યાએથી જ્યાંથી લોકો સફર કરે છે મીના તરફ તમે પણ સફર કરો, એટલે જે છે એ પોતાને બીજા કરતાં સારા સમજવાનું, આ અલગ તારવી નાખવાનું બીજા લોકોને, આ કુરાને શરીફે ના પાડી છે કરવાને. બીજો દાખલો, અને જ્યારે પણ પૈસાદાર અંબિયા અલેહમુસલામને એમ કહેતા હતા કે તમે આ કાફિરોને તમારે પાસેથી દૂર કરી દો, તો અંબિયા અલેહમુસલામ તેમને જવાબ આપતા હતા કે અમે હરગિઝ આ કાફિરોને અમારેથી દૂર નહીં કરીએ, અમે ક્યારેય મોમિનોને પણ અમારાથી દૂર નહીં કરીએ. એક હદીસમાં માસૂમ અલેહિસલામ ફરમાવે છે કે જો કોઈના પર 10 માણસોની જવાબદારી હોય, ઘરના વડીલ, પ્રમુખ, સંચાલક વગેરે, પરંતુ જો તેમની સાથે અદાલત અને ઇન્સાફથી વર્તાવ ન કરે તો તેને કયામતના દિવસે તેના હાથ પગ બાંધીને લાવવામાં આવશે. રસૂલે ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ ફરમાયું, સૌથી પહેલાં જહન્નમમાં એ હાકિમ જશે જે લોકો સાથે અદાલત અને ઇન્સાફથી વર્તાવ ન કરે. અઝાને ગ્રામી, ઉપરોક્ત આયતની તફસીર અને હદીસો પરથી આપણને જાણ થાય છે કે અદલુ ઇન્સાફનું ઇસ્લામમાં શું મહત્ત્વ છે. આપણે આપણી જિંદગીમાં આપણા જિસ્મ, આપણા આસપાસ લોકો, આપણા અંડર કામ કરતા લોકો, આપણી સાથે કામ કરતા લોકો, આપણા ઘરના લોકો, બધા સાથે કેટલું આટલું ઇન્સાફ કરવો જોઈએ. આવો આપણે દુઆ કરીએ કે પરવરદિગાર અહલે બૈત અલેહમુસલામના સદકામાં આપણને અદલુ ઇન્સાફથી કામ લેવાની તૌફીક આપે. આપણા જમાનાના ઇમામના ઝહૂરમાં તાજીલ ફરમાવે તાકે ઇમામ આવીને અદલુ ઇન્સાફ ફેલાવે, સામીનની દરેક હાજતોને પૂરી ફરમાવે. ખુદા આપણાને આપણા મરહુમીનના ગુનાહોને માફ કરે. અહલે બૈત અલેહમુસલામના તમામ ચાહવાવાળાને હિફઝોમાં નસીબ ફરમાવે. રબ્બના તકબ્બલ મિન્ના ઇન્નકા અંતસ સમીઉન અલીમ.